મહારાજના શબ્દો જો, મહારાજ કે ગમે એટલો નિશ્ચય જોતા હોય, ગમે એવો ભગવાનનો મહિમા સમજતો હોય, કેટલો બધો સમજતો હોય, મહારાજ કે એમ માનતો હોય કે આખી જિંદગી હું પાપ કરું અને એક સ્વામિનારાયણનું નામ લઉં તો એ પાપ બળીને ખાખ થઈ જાય, આટલો બધો મહિમા સમજતો હોય, તોય મહારાજ કે ધર્મમાંથી ચલાયમાં ન થાય એવો કઈ ઉપાય છે? તે મહારાજે મધ્યના ચોથામાં પ્રશ્ન કર્યો. કોણ ઉત્તર કરી શકે? મહારાજની સર્વોપરિતાની સામે કોઈ ટક્કર ન ઝીલી શકે, એવો મુક્તની પણ તાકાત નથી કે મહારાજની સામે ટક્કર ઝીલી શકે. હા, મહારાજની ઈચ્છાથી ઉત્તર કરવા અલગ છે. મહારાજ કે અમારી જેટલી સામર્થ્ય કોઈનામાં નથી, અક્ષર સર્વને ધારી રહ્યા છે, ખુદ અમને પણ ધારી રહ્યા છે, અમારે રહેવાનું સ્થાન છે. યદ્યપિ જો અક્ષરને જરા કે ગુમાન આવી જાય કે હું અનંતને ધારી રહ્યો છું, તો મહારાજ કે એને પણ મારા સ્વરૂપમાં લીન કરી હું સ્વરાટ થકા બધાને ધારવા માટે સમર્થ છું. સ્વરાટ થકા જીવ પ્રાણી માત્રને પરમાત્માની ગરજ પડે, પરમાત્માની જરૂર પડે, પણ પરમાત્મા તત્વ એક એવું છે ને કોઈની જરૂર ન પડે, કોઈની જરૂર ન પડે, અને કોઈની જરૂર ન પડે. આટલું મહાન તત્વ હોવા છતાં એની મહાનતા એ છે એ સાવ સામાન્ય સ્થિતિને પ્રાપ્ત કરી આપણું હિત થાય, આપણું સારું થાય, એટલા માટે નવી નવી લીલાઓ કરે. નહીંતર આપણે કોકનું સારું થયું કરીએ પણ ક્યારે કરીએ ખબર? એને 5 પાઉન્ડ મળે પણ એમાંથી આપણને 10-20 નો ફાયદો થાય ને તો જ કરીએ, નહીંતર ન કરીએ. હા, ઉપકારનું કામ કરતા તો આવડતું જ નથી આપણને, પણ પરમાત્મા તત્વ એક એવું છે, કેવળ ઉપકાર, કેવળ ઉપકાર. મહારાજ અદભુત પ્રશ્ન કર્યો કે આખી જિંદગી પાપ કરે અને એક સ્વામિનારાયણનું નામ લે તો બધું બળીને ખાખ થઈ જાય, આવો મહિમા સમજતો હોય અને તેમ છતાં આજ્ઞા ન લોપે, એવો કોઈ ઉપાય? સંતોષ ઉત્તર થયો નહીં. ગોપાળાનંદ સ્વામી બેઠા હતા, મુક્તાનંદ સ્વામી બેઠા હતા, નિત્યાનંદ સ્વામી બેઠા, પણ કોઈથી ન થયો. કમથું મુક્તાનંદ સ્વામી લખ્યું છે રામાનંદ સ્વામીના પત્રમાં, એવા યોગી આવ્યા છે કે એ સામાન્ય પ્રશ્ન પૂછે તો મોટા મોટા વિદ્વાનો મઠધારીને મંડલેશ્વર ગૂંચવાય છે, કોઈથી ઉત્તર નથી થતો. અને મેં ગમે એવો પ્રશ્ન પૂછે ઘડીના 6ઠા ભાગમાં ઉત્તર કરે છે. અને વચનામૃતને વાંચજો, ઘણી જગ્યાએ સંતો કે એક પ્રશ્ન પૂછે, મહારાજ આનું કેમ, મહારાજ ઉત્તર કેવો આપે ખબર છે? અમે સર્વે શાસ્ત્રમાં દ્રષ્ટિ ફેરવી, મહારાજ ઉત્તર આવો હોય, અમે સર્વે શાસ્ત્રમાં દ્રષ્ટિ ફેરવી તો તમામનો નીચોડ સારમાં સાર અમને આ જણાય છે. હવે પ્રશ્ન કેવો પૂછ્યો નક્કી તો ન હોય ને, પ્રશ્ન પૂછે અને 1 સેકન્ડમાં સર્વે શાસ્ત્ર મારા દ્રષ્ટિ ફેરવી લે, તમે કલ્પના તો કરો, મહારાજની મોટોનો વિચાર તો કરો. ઈ જ સેકન્ડે ઉત્તર આપે ને મહારાજ એમ કે મેં સર્વે શાસ્ત્રમાં દ્રષ્ટિ ફેરવી અને અમને આનો આ જ ઉત્તર જણાવ્યો. અને મહારાજે ઉત્તર કર્યો કોઈ તાકાત નથી એને અન્યથા કરી શકે, આજ નહીં સૂર્ય ચંદ્ર તપે ત્યાં સુધી કોઈ તાકાત નથી એને અન્યથા કરી શકે. મહારાજે પ્રશ્ન પૂછ્યો કોઈથી ઉત્તર ન થયો. મહારાજને કે મહારાજ તમે ઉત્તર કરો થશે. પછી મહારાજ અદભુત ઉત્તર કર્યો કે ભગવાનનો ભક્ત એમ સમજે એમ માને કે મારે તો ભગવાનની અખંડ વૃત્તિ રાખીએ છે, મારે ભગવાનના સ્વરૂપમાં અખંડ ઓતપ્રોત થવું છે અને એની આજ્ઞા જો હું લોપીશ તો એવી મારી સ્થિતિ નહીં રહે. બીજા નંબરમાં એવા ભગવાન મને મળ્યા છે, હું જેવો મહિમા સમજું છું એવો બીજા પણ સમજતા હશે, તેમ છતાં મહિમા સમજનારા સૂર્ય ચંદ્ર આદિ તમામ આ ભગવાનની આજ્ઞા મળે છે, એની આજ્ઞા પ્રમાણે ઉગે છે, એની આજ્ઞા પ્રમાણે આથમે છે, ઇન્દ્રે એની આજ્ઞાથી વરસાદ વરસાવે, તમામ એની આજ્ઞામાં જો રહેતા હોય, અનંત કોટી બ્રહ્માંડોના આત્માઓ નહીં ઈશ્વરો અને બ્રહ્મ સ્થિતિને પામેલા પુરુષો હોય પણ જો એને આની આજ્ઞા ન લોપતા હોય તો મારાથી ન લોપાય, આવો મહારાજ કે વિચાર કરે તો ગમે તેટલો મહિમા સમજતો હોય તેમ છતાંય ભગવાનની આજ્ઞા લોપાય નહીં. મિત્ર, મહિમાની અંદર એક કચાશ છે, મનમાં એમ થાય આવા મોટા ભગવાન મળ્યા માટે આપણે કશું કરવાનું નથી એમ માનીને પાણીને બેસી જવાય, મહારાજ કે એવી ભૂલ કરવી નહીં. આવો મહિમા સમજી ધર્મ આદિકની અંદર દઢતા કરીને પછી ભગવાન સ્વામિનારાયણ જેવા છે સમજવા પ્રયાસ કરો, એમાં બહુ મોટી મહાનતા છે. અને જેવા સેવા સમજાય તે દાડે જીવનું પૂરું થાય ત્યાં સુધી પૂરું થતું જ નથી. સમજી રાખવું, જે દિવસે ભગવાન સ્વામિનારાયણ જેવા સેવા સમજશો તે દિવસે એમ સમજો કે આપણી પૂર્ણાહુતિ, લો ત્યાં સુધી પૂર્ણાહુતિ થવાની નથી નથી નથી. અને અત્યાર સુધી નથી સમજ્યા એટલે આપણી કથા એમને એમ ચાલુ રહી. સમજાય, જન્મથી આપણી આ કથા ચાલુ જ છે જીવનની. આપણી જીવનની ગાથાઓ જન્મોથી જે ચાલુ રહે એનું કારણ જ એ છે આપણે ભગવાન સ્વામિનારાયણને જેવા સમજવા જોઈએ એવા સમજી શક્યા નહીં. આજ સુધી ન સમજ્યા, શાસ્ત્રમાં દ્રષ્ટિ નાખી જડી જાય મળી જાય. મહારાજ કેવા છે આ ધરણ સમય ગ્રંથની અંદર બહુ સરસ પ્રસંગ છે, વાંચજો. ચોથું પુર અને 14માં વિશ્રામની અંદર બહુ અદભુત પ્રશ્ન તમને પ્રમાણ આપું, નતર હું વાત જે કરવાનો છું ને એ ભલભલાના ભેજામ ન બે એવી વાત છે, એટલે મેં તમને પ્રમાણ આપ્યું. તમે વાંચી લેજો સ્વયં. દાદાના દરબારમાં બહુ મોટી સભા ભરીને બેઠી હતી. એ વખતે દરબારે બ્રહ્માનંદ સ્વામીને પ્રશ્ન કર્યો, સ્વામી તમે સાધુ હું કામ થયા, તમે સાધુ કેમ થયા, આવો પ્રશ્ન કર્યો. ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ જવાબ આપ્યો, એકવાર મને સમાધિ થઈ અને સમાધિમાં હું બદ્રિકાશ્રમમાં ગયો, ત્યાં ભગવાન નદનારાયણ બેઠા હતા અને વંદના કરી, એટલે અમને કીધું કે આવો લાડુદાન આવો. કે પછી અમને પ્રશ્ન કર્યો, મૃત્યુલોક ઉપર પુરુષોત્તમ નારાયણ પ્રગટ થાય છે શું કરે છે? ત્યારે અમે નરનારાયણને એવું કીધું કે અમને હું કામ પૂછો છો, અહીંયા છો ત્યાં છો અને ત્યાં છો અહીંયા છો, બેમાં કઈ ફરક નથી. અને ત્યારે ભગવાન નરનારાયણ કીધું, નહીં લાડુદાન તમે ભૂલા પડ્યા છો, એમ નથી, અમારી જે વાતો અનંત એને આગળ હાથ જોડીને ઉભા છે. હજી પ્રમાણ આપો, આધારાન સમયનો ગ્રંથ પૂર 4 વિશ્રામ 14 તરંગ 14 લાડુદાન અમારી જેવા તો અનંત એને આગળ હાથ જોડીને ઉભા છે, અને એ પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામી જેવા તો એક જ સહજાનંદ સ્વામી છે, એવા બીજા અનંત બ્રહ્માંડમાં ગોતો તો જડે એમ નથી, એની જીવાતી એક જ છે અને બધા જ ઐશ્વર્ય ભોગવે છે એનું આપેલું ભોગવે છે, પણ એને કોઈની જરૂરિયાત નથી, બાકી તમામને એમની જરૂરિયાત પડે છે એવા એ મોટા છે. માટે લાડુદાન અમે તમને એમ કહીએ, તમને પ્રગટ મળ્યા છે માટે સંસારનો બધો ફંદ પડતો મૂકી અને એની પાછળ ગાંડા થાવ, એના સાધુ થઈ જાઓ, તમારું કામ થઈ જાય. અને આવું મને બદ્રિકાશ્રમમાં નરનારાયણ કીધું, મને પછી લગ્ની લાગી, સમાધિમાંથી બહાર નીકળ્યો એટલે સીધી મહારાજની વિનંતી કરી, મહારાજ મને તમારો સાધુ કરો. બીજા બધા ઉપદેશ આપ્યો તો લાડુબાઈ અને જીવબાઈ, પણ ખરા સાધુ થવાનો રંગ તો ખુદ નરનારાયણે ઉપદેશ જયારે આપ્યો ત્યારે લાડુદાન કે મને લાગી ગયો. અને પછી ભગવાન સ્વામિનારાયણની પાસે પ્રાર્થના કરી, મહારાજ મને તમારો સાધુ કરો. અને ભગવાન સ્વામિનારાયણ મને સાધુ કર્યો અને બ્રહ્માનંદ આવું મને નામ આપ્યું. આવી વાતો શાસ્ત્રમાં છે, પણ ઘણી ફેરી શાસ્ત્ર ખુલવાનો આપણી પાસે ટાઈમ નથી અને કોક કહે તો મનાતું નથી, મનાઈ જાય કામ થઈ જાય. અને આ વાત આપણે નહીં માની તો કોણ જગતના જીવ માનશે? હે, અને ઘણી ફેરી આપણે મહારાજનું સર્વોપરીપણું કહીએ તો ઘણાના આમ સારું નથી લાગતું. અરે ભલા માણસો, જરાક તો વિચારો, આપણા બાપના ગુણ અને આપણા બાપનો મહિમા આપણે ગાયન આપણને સારું ન લાગે તો આપણે એના સંતાન છે નાખો. અને ખોટો ક્યાં ગાવો છે? તમે આ જગતની રીતો જો, કોકનો બાપ દારૂડી હોય ને છોકરાને પૂછે તારો બાપ દારૂ પીએ તો કે ના ખાસ નથી પીતા, એમ ખાસ નથી પીતા, લે હું કામ એના બાપનું ખરાબ દેખાય કેવી તો. એ સામાન્ય બાપને આટલી મહાનતા હોય તો પુરુષોત્તમ નારાયણ રૂપે આપણા બાપ છે એની મહાનતા જ્યારે ગાવામાં આવે સાંભળવામાં આવે ત્યાં હૃદયની અંદર વિહોર આવવા જોઈએ કે આવા પુરુષોત્તમ નારાયણ મને મળ્યા, બળભાગી બની ગયો, બળભાગી બની ગયો. ક્યારે પામું એ ભગવાનને, ક્યારે આ દેહમાંથી મુક્ત બની જાઓ એમ. અને આવો મેમાં સમજનારને દેહ મૂક્યા પછી મુક્ત સ્થિતિ પામી એમ નહીં, છતે દેહ મુક્ત જેવી સ્થિતિ હોય આવો મહિમા સમજનારને જગતનો એક ઘાટ ન ઉઠે હું નથી કહેતો, મહારાજ બોલ્યા પ્રથમનું 24મું વચન મળતો વાંચજો. મહારાજ કહે કે જેને પરમાત્માના સ્વરૂપનો સંપૂર્ણ નિશ્ચય બંધાય જાય, એને વિષય રૂપી દાઢો અંબાઈ જાય, મહારાજ કે વિષય રૂપી ચણાને ચાવવા માટે પછી સમર્થ ન રહે. ભગવાન સ્વામિનારાયણના સ્વયંના શબ્દો છે. માટે ભગવાનના ભક્તો, એવો મહિમા મહારાજનો સમજ્યો, જેવા મહારાજ મળ્યા છે એવા સમજાઈ જશે તો હવે ધક્કો થાય નહીં, તો આ ધકાધકીમાં થાકી જવા હે. ન થાક્યા હોય તો વાંધો નહીં, ઘણા નો થાક લાગે, નો થાકે તો વાંધો નહીં, બાકી જે થાકી ગયા હોય ને હવે ધક્કો ન ખાવો હોય એ આમ જ સમજશો તો જ ધામમાં જવાશે. અને આ પુરુષો તમને આજના ચરિત્ર સાંભળ્યા પછી એમાં મન જો પરોવશો તો ફરી વાર ધક્કો થશે નહીં. અન્ય અવતારોના ચરિત્રોની કથાને લાખ વાર સાંભળીએ અને ભગવાન સ્વામિનારાયણ પ્રગટની કથા એક વાર સાંભળીએ, બંનેનું સરખું ફળ નહીં, અધિક ફળ એક વાર ચરિત્રો સાંભળ્યાનું થાય. આવા પુરુષોત્તમ નારાયણ પ્રગટ આપણને મળ્યા છે, એના આપણે સંતાન બન્યા છીએ. માટે કેફમાં રહી અને ભજન કરી લેજો. ફરી વાર આવવું નથી, આવો નિર્ધાર કરી લેજો.
નિશામે ભાઈને પરણાવ્યા, જોકે મહારાજ બે ચાર વાર ટકોર કરી, અમારે બ્રહ્મચારી થઈ જવું છે, અમારે બ્રહ્મચારી થઈ જવું છે. મનમાં એમ કે ભાઈને જો લટક લાગી જાય તો કૂટણું મટાય. એમ પણ ભાન લટક ન લાગી પછી લાડે કોડે ઘનશ્યામે મોટા ભાઈને પરણાવ્યા. બીજું એક બહુ અદભુત ચરિત્ર આવ્યું, જોકે ભક્તજનો ભગવાન આ બ્રહ્માંડમાં જ્યારે જ્યારે આવે ત્યારે એના પ્રત્યેક ચરિત્રની અંદર ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ આવી જાય, ઉપરાંત આ બ્રહ્માંડની અંદર આવવાનું કારણરૂપ રહસ્ય પણ એના ચરિત્રમાં સહજ હોય. માણસનું જેવું જીવન હોય એવી સહજ એની ક્રિયા હોય, સમજાય છે, સહજ ક્રિયા હોય. સહજ રીતે ભિખારી માણસ બિચારો બેઠા હોય અને કંઈક દાન ધર્માદાની વાત થાય તો એમ કહે ન કે મારા 2,00,000 પાઉન્ડ લખો, એમ કહી શકાય. અબજોપતિ બેઠો હોય અને એને મોજ આવી જાય કહી દે, સહજ એની ક્રિયા હોય. એમ કંઈ ઝઘડો આદિ થાય તો શરીર પુરુષ હોય તો સહજ એને સુરાતન ચડે, અને ફોસી હોય તો સહજ ભાગવાની તૈયારી કરે કે આપણા આમાં નંબર લાગી જાય. એટલે વ્યક્તિનું જેવું જીવન હોય એવી સહજ એની ક્રિયા હોય. એમ ભગવાન આ બ્રહ્માંડમાં જ્યારે આવે ત્યારે એની જેવી મોટિવ છે એવું સહજ એનું જીવન હોય, સહજ એની ક્રિયા હોય. એ લીલા સહજ એવી હોય એની અંદર એની સામર્થ્ય દેખાય આવે. આ દુનિયામાં કરોડોપતિ માણસ હોય ને બેઠો હોય ને તો સહજ આપણને દેખાય કે આ માણસ કરોડોપતિ હશે. કે એની સાથે બે ચારના માણસો હોય, એની ગાડીનો ઠાઠમાઠ એવો હોય, એની ઘેરે જાવ તેનો બંગલો એવો હોય, સહજ હોય. એમ પુરુષોત્તમ નારાયણ બ્રહ્માંડમાં આવે ત્યારે સહજની ક્રિયા એવી હોય, જે ક્રિયા જે લીલા જીવાત્માને એ સ્વરૂપની ઓળખાણ કરાવી દે. આમ જો આ દુનિયામાં જેનો જે ઉપાસક હોય એના ગુણ એના ભક્તમાં સહજ આવે છે. તમે જોજો મહાકાળીન ઉપાસકની સામે તમે દ્રષ્ટિ નાખજો, લાલચોળ આંખ્યો હોય એનો ચહેરો તમે જો ને તરત આપણા મનમાં એમ થાય આ કોઈક ભારે ભયંકર માણસ છે. અને ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત તમે જો તો સહજ તમને આમ નિર્દોષ દેખાશે, સહજ હેત થાય એવો નિર્મળ દેખાશે. એની ઉપાસના કરનારની અંદર જો એવા ગુણો આવતા હોય તે પોતે ઉપાસક એવા હોય જ, ઉપાસ્ય મૂર્તિ છે એવી હોય જ, એ વાત પણ સહજ છે. મહારાજે બહુ સરસ ચરિત્ર કર્યું. સનકાદિકો મહારાજની પાસે આવ્યા, વંદના કરી અને શું કીધું અમે બહુ બહુ જન્મ સુધી અવતારનું ભજન કર્યું છે, પણ હવે તમે અવતારી સ્વયં મળ્યા છો. ભક્તો, મને એક વાતનો બહુ આનંદ થયો. હું વિચારતો હતો, ઘણા દિવસથી મને વિચાર આવતો હતો કે હરિભક્તો ઉપાસનામાં કેવા જાગ્રત હશે, પણ હરિભક્તોની ત્વરા જ્યારે જોઈએ ને ત્યારે આનંદ થાય, એમ ત્વરા જ્યારે જોઈએ ત્યારે આનંદ થાય. એક વાત નક્કી છે, કોઈ વાત આપણે સાંભળતા હોઈએ અને એ સાંભળતામાં સંપૂર્ણ સમજાય જાય અને આપણે મૌન રહીએ, કંઈ ન બોલીએ, એ વ્યવસ્થિત વાત છે. ન સમજાય અને કાંઈ ન બોલીએ એ બહુ ખોટું છે. ન સમજાય તો ખટક જાગવી જોઈએ. તમે આમ આમ વિચારો ને તો ખબર પડે, બોલો પક્ષઘાત શું કહે ને, પક્ષઘાત બીજું શું કહે, પેરેલિસિસ કહે ને, એનો આંચકો આવે પછી એને હોસ્પિટલમાં લઈ જાય, પછી ડૉક્ટર શું કરે ખબર, ઇન્જેક્શન જરાક ખૂતાડે, હાથ હોય પગ હોય અને પેલો આમ જરાક આંચકો મારે ઇન્જેક્શન ખૂતાડે, તો ડૉક્ટર શું કહે, હજી શક્યતા છે આ હાજો થશે. ઇન્જેક્શન ખૂતાડે હાથને પગને અને કાંઈ ન બોલે તો ડૉક્ટર શું કહે, હવે આમાં કાંઈ છે નહીં, કેસ ખલાસ, આમાં કાંઈ હાજુ થશે નહીં. એમ ઉપાસનાની બાબતમાં જો આપણને ખટક લાગે, સંપૂર્ણ સમજાઈ ગયું તો ગમે એવી વાત થાય તો વાંધો નહીં, કાંઈ સમજ્યા ન આવ્યું હોય, ઉપાસનાની સર્વોપરી વાત કરીએ તોય ઊંચું મોઢું ન થાય, બીજા અવતાર જેવા છે એમ કહીએ તોય વાંધો નહીં, ભગવાન સ્વામિનારાયણ મહાપુરુષ જેવા છે એમ કહીએ તોય વાંધો નહીં, એ ભગત જ ન કહેવાય. જેને સંપૂર્ણ સમજાઈ ગયું અને મહારાજની સર્વોપરી વાત આવે અને આનંદ થાય એ શ્રેષ્ઠ ભક્ત છે. પણ સર્વોપરી વાત થાય એમાં જરાક આમ આંચકો લાગે કોઈ બાબતમાં તો એને પણ અમે સારો જ ભક્ત કહીએ છીએ, ભલે એને બીજા અવતારજી ઉપાસના હોય અને એને આંચકો લાગે તો એ સારો કહીએ. શું કામ કહીએ છીએ, આંચકો લાગ્યો તો એ સમજવા પ્રયાસ કરશે આમ કેમ કીધું, અને સમજવા પ્રયાસ કરશે એટલે શું થયું, ઇન્જેક્શન ખૂતાડ્યું અને હાથ ખેંચ્યો એટલે સજીવન થવાની શક્યતા સંપૂર્ણ છે. સ્વામિનારાયણને સર્વોપરી ન સમજે અને સર્વોપરી વાત કહી તો આંચકો ન લાગે એમાં કોઈ સુધારો શક્ય નથી. કાલે મેં તમને એક પ્રસંગ કીધો હતો, સાથે સાથે મારે બીજો પ્રસંગ કહેવો હતો પણ જાણીને મેં ન કીધું. મેં કીધું આ લોકોને આંચકો કોને લાગે છે કે નથી લાગતો, જોઈ તો ખરા. બ્રહ્માનંદ સ્વામી લાડુદાનનો નરનારાયણ દેવે બદ્રિકાશ્રમમાં કીધું, શું કીધું, અમારી જેવા તો અનંત આની આગળ હાથ જોડીને ઉભા છે, લાડુદાન એની આગળ તમે સાધુ થઈ જાઓ. પછી મેં પ્રસંગ ત્યાં અટકાવી દીધો, સાથે બીજો મારે પ્રસંગ કહેવો હતો પણ જાણે ન કીધો, હુકામ ન કીધો, મારે જોવું તું આંચકો લાગે છે કે નથી લાગતો. બે ચારને લાગ્યો, એક જણા મારી પાસે આવીને મને કહે, સ્વામી તમે આમ કેમ કીધું, કે મેં કે તમે ચોથું પુર અને 14મું તરંગ વાંચી લેજો. મને કે તો પછી મહારાજ અહીં પધરાવ્યા બધા દેવો ને એનું કેમ, ઈ જ આંચકો મારે જોતો હતો, ઈ જ આંચકો જોતો હતો મારે. પ્રણામ આવ્યો. આજ હું તમને એક બહુ સરસ ચોખવટ કરું, કદાચ તમે નહીં સાંભળ્યું હોય અથવા સાંભળે છે ભૂલી ગયા છો. એક વાત ભક્તો બહુ સરસ સમજજો, આપણા મંદિરમાં ભગવાન સ્વામિનારાયણે લક્ષ્મીનારાયણ દેવ પધરાવ્યા કે નરનારાયણ દેવ પધરાવ્યા, ગોપીનાથજી મહારાજ પધરાવ્યા, રાધાકૃષ્ણ પધરાવ્યા, એ સ્વરૂપ અને પહેલું સ્વરૂપ બે એક નથી, બહુ સમજજો. મોટા મોટા સંતો મોટા મોટા ભક્તોનો આ સિદ્ધાંત છે કે મહારાજ માંગરોળમાં જે વખતે સમાધિ પ્રકરણ ચલાવ્યું, 24 અવતારોના દર્શન આપ્યા મહારાજ, ત્યારે એ 24 જે અવતાર હતા એ મહારાજના સ્વરૂપમાંથી પ્રગટ થયા, ફરીવાર મહારાજના સ્વરૂપમાં લીન થઈ ગયા. એ 24 જે અવતારો હતા એ મહારાજના જ અંશ અવતાર હતા. મહારાજ જ્યારે મંદિરો બંધાયા ત્યારે એ માંગરોળમાં જે પ્રગટ કર્યા હતા એ અવતારોનું સ્થાપન કર્યું છે, એ નરનારાયણ દેવ, એ લક્ષ્મીનારાયણ દેવ, એ રાધા કૃષ્ણનું સ્થાપન કર્યું છે. બાકી આપણા મંદિરમાં પધરાયેલા નરનારાયણ દેવ એ બદ્રિકાશ્રમ વાસી નથી, બરાબર સમજો, ચોખોડથી સમજો, એ બદ્રિકાશ્રમ વાસી નથી, એ ભગવાન સ્વામિનારાયણનું જ સ્વરૂપ છે. આપણા મંદિરમાં પધરાયેલા લક્ષ્મીનારાયણ દેવ, નરનારાયણ દેવ, ગોપીનાથજી મહારાજ જે સ્વરૂપો છે તે એ ભગવાન સ્વામિનારાયણ, અને એ સ્વરૂપ તત્વ બે અલગ નથી, એક જ તત્વ છે. કેવી રીતે? તો ભવાયો અને એનો વેશનો ભજવનારો અલગ અલગ વેશ ધારણ કરીને આવે મેદાનમાં, એવી રીતે મહારાજ આ સ્વરૂપ પધરાવ્યા છે. માટે આ નરનારાયણ દેવ એ બદ્રિકાશ્રમ વાસી નથી, બરાબર સમજ્યો. આ લક્ષ્મીનારાયણ દેવ એ વૈકુંઠવાસી નથી, આ રાધા કૃષ્ણ દેવ એ ગોકુલવાસી નથી, એ ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપ છે. પરંતુ તેમ છતાં એક બીજો પોઈન્ટ સમજાવું, ધ્યાન કરવાનો પ્રસંગ આવે ત્યારે કોનું કરવું? તો મહારાજ કે મૂળ સ્વરૂપનું કરવું, જે વાત મહારાજ લોયાના 11માં બતાવી, મૂળ સ્વરૂપનું ધ્યાન કરવું. ધ્યાન મૂળ સ્વરૂપ, ભગવાન સ્વામિનારાયણનું મૂળ સ્વરૂપ, એનું ધ્યાન થાય. પણ લક્ષ્મીનારાયણ દેવ, નરનારાયણ દેવ, નતર ઘણી ફેરી કેવું થાય છે ખબર? અતિ ઉપાસના જોરે કરી અને એમ મના જાય, આ નરનારાયણ દેવ, આ લક્ષ્મીનારાયણ દેવ એ બદ્રિકાશ્રમ વાસી છે કે વૈકુંઠવાસી, ગોલોકવાસી, એ મન અતિ તુચ્છ બુદ્ધિ થઈ જાય, જેને કારણે ભગવાનના સ્વરૂપ હોવા છતાં એનો દ્રોહ થવાની શક્યતા છે. માટે ભગવાનના ભક્તો બહુ સ્પષ્ટ સમજે, આ સ્વરૂપ એ ભગવાન સ્વામિનારાયણનું સ્વરૂપ છે, તત્વ એક છે. જ્યારે બદ્રિકાશ્રમવાસી કહો, ગોલોકવાસી કહો, વૈકુંઠવાસી કહો, તત્વ જ અલગ છે, બરાબર સમજો, એ તો તત્વ જ અલગ છે. આ સ્વરૂપ કેવા છે? મહારાજમાંથી પ્રગટ થયા, ફરી મહારાજમાં લીન થયા. જ્યારે પેલું એમ નથી કે આ બ્રહ્માંડ ની અંદર અવતાર ધારણ કરીને જરૂરિયાત ઉભી થઈ ત્યારે મહારાજમાંથી અવતારો પ્રગટ થયા, ફરી મહારાજમાં લીન થયા, એવી કોઈ વાત નથી. જ્યારે જયારે જરૂર પડે આ બ્રહ્માંડમાં, ત્યારે મહારાજે પોતાની સામર્થ્ય બીજા મૂકી, ક્યારેક મહાપુરુષમાં મૂકી, ક્યારેક પ્રધાન પુરુષમાં મૂકી, ક્યારેક વિરાટમાં મૂકી, એ અવતારોને ધારણ કર્યા. એટલે તત્વ જ અલગ છે, જયારે આ તત્વ અલગ નથી. આ તત્વ એક છે, પહેલું તત્વ જ આખું અલગ છે. આમ સમજાય ને તો ઉપાસનાની શુદ્ધિકરણ થાય. નતર ક્યારેક ક્યારેક તો કેવું થાય ખબર? રસોઈયા કાચા આવે ને, રસોઈયા કાચા, પછી રસોઈ બનાવતા હોય, એમ નક્કી કર્યું કે આજ તો આપણે ખીચડી બહુ સમયથી ખાઈ છે ને, તો દાળ ભાત સરસ બનાવવા છે. એટલે ભાતનું અહામણ મૂકે ને ભાત મૂકે, પણ રસોઈઓ કાચા હોય ને તો ભાત બનાવતા ન આવડે, એટલે ભાત નો બને, ભાતની ખીર થઈ જાય. સમજાય? ભાતની ખીર થઈ જાય, પછી ભાતનો સ્વાદ આવે નહીં. એમ વક્તા જો સ્પષ્ટીકરણ ન કરે તો ઉપાસના પણ ભાતની ખીર થઈ જાય. કુરજી બાપા સાચું ને, ભાતની ખીર થઈ જાય તો પણ વસ્તુ સ્પષ્ટ સમજાય નહીં. માટે ભગવાનનો ભક્ત આ વાતને બહુ સ્પષ્ટ રીતે સમજે. અમને બહુ આનંદ થયો, હરિભક્ત બે ત્રણ જયારે પ્રશ્ન પૂછ્યો, સ્વામી તમે આ વાત આમ કેમ કરી? તો મહારાજ એમ કીધું કે આ સ્વરૂપ જે છે એની અંદર અમે અખંડ રહ્યા છીએ, આરતી જયારે ઉતારી ત્યારે એમાંથી તેજ નીકળ્યું, મારા સ્વરૂપમાં સમાણું. તમે તો એમ કહો છો કોટી અનંત કોટી એની આગળ હાથ જોડીને ઉભા હતો, બે એક નથી થતો. એમ કીધું ન જ થાય ને, એક નથી કે જ થાય, અને એની સાંક સત્સંગ જીવન સંપૂર્ણ પૂરે છે કે જે વખતે મહારાજને આ બ્રહ્માંડમાંથી વિદાય લેવી હતી, બહુ તમને સ્પષ્ટ થઈ જશે, મહારાજને આલોકમાંથી જયારે વિદાય લેવી હતી ત્યારે મહારાજે વિચાર કર્યો. કેવો વિચાર કર્યો? હું અહીંયાથી જતો રહીશ ત્યારે આ મારા ભક્તો મારા વિરહને સહન કરી શકશે નહીં, માટે આ ભક્તોને ધીરજ મળે એવું કંઈક હું કરું. વાંચ્યો પંચમ પ્રકરણ ઉત્તરાર્ધ ભાગ, હું કંઈક એવું કરું કે જેને કારણે આ ભક્તોને ધીરજ મળે. અને ત્યારે મહારાજે પોતે પધરાવેલે જે સ્વરૂપ છે એમાંથી દર્શન આપ્યા છે, અને કેવા આપ્યા? નરનારાયણમાંથી પ્રગટ થઈને સ્વામિનારાયણ રૂપે દર્શન આપ્યા, અને પ્રસિદ્ધ કથા ગોપીનાથજી મહારાજ માંથી પ્રગટ થઈ અને ત્રણ છોગલાય સહિત બ્રહ્માનંદ સ્વામીને મહારાજે હાર પહેર્યો. એ જ વસ્તુ મહારાજ બતાવે કે આ બે તત્વ એક છે અને પહેલું તત્વ તો અલગ જ છે. શેપ ઓલ્યા જેવો સમજાય, શેપ બદ્રિકાશ્રમ વાસી જેવો, તત્વ આ છે. આમ ભગવાનના ભક્તો સમજે તો એને ઉપાસનામાં કોઈ દડો ગોટાળો થશે નહીં. અને ઉપાસનાની વાત સ્પષ્ટ સમજાશે ને, એક વાત બહુ સ્પષ્ટ સમજો, ઉપાસના તો સમજવી જ પડશે. ઉપાસનાનું સ્પષ્ટીકરણ કર્યા સિવાય, ઉપાસના ચોખ્ખી સમજ્યા સિવાય અક્ષરધામનો દરવાજો ખોલવાની કોઈની તાકાત નથી. કારણ કે ખુદ ભગવાન સ્વામિનારાયણે બોલ્યા છે, સૌ હરિ ભક્તને રે, જાવું હોય મારે ધામ તો મને સેવજો રે, તમે શુદ્ધ ભાવે થઈ નિષ્કામ. તમારે મારા ધામ સુધી જવું હોય તો તમે શુદ્ધ ઉપાસના કરજો, કોઈ જગ્યા અન્ય જગ્યાએ આસ્થા નહીં રાખશો તો તમે મારા ધામનો દરવાજો ખખડાવી શકશો. બાકી તમારા સાધનની તાકાત નથી, સમજાય, તમારા સાધનની તાકાત નથી કે મારા અક્ષરધામનો દરવાજો ખખડાવી શકો. તમે મારા અક્ષરધામના દરવાજો સુધી પોગી ન હગો, ખખડાવી કેથી હગો? ઉપાસનાની શુદ્ધિ જ અક્ષરધામનો દરવાજો ખખડાવી શકે અને ત્યાં સુધી પહોંચાડી શકે. એક બીજી વાત બતાવું, ઉપાસનાને કારણે જીવાત્મા અક્ષરધામના દરવાજા સુધી પહોંચી જાય, પણ કેવળ ઉપાસના જીવાત્માને અક્ષરધામમાં રોકી ન રાખે એમ ગોપાળાનંદ સ્વામી વાતોમાં લખ્યું છે. અને ભગવાન સ્વામિનારાયણ ખુદ પણ બોલ્યા, સૌ હરિ ભક્તને રે, જવાનું સાધન અલગ છે, રહેવાનું સાધન અલગ છે. જો અક્ષરધામમાં પોગવાનું સાધન અલગ, શું સાધન છે? ઉપાસના. રહેવાનું સાધન કયું? તો તરત મહારાજ લખ્યું, સૌ હરિ ભક્તને રે, રહેવું હોય મારે પાસ તો તમે મેલજો રે પંચ મિથ્યા પંચ વિષયની આશ. ઉપાસના તમને પોગાડી દેશે પણ રહેવાની દે, રહેશો તો ત્યારે તમે, જ્યારે પંચ વિષયની આશક્તિ તોડી નિર્વાસનિક થશો ત્યારે તમે મારી પાસે રહી શકશો. એટલે મહારાજની પાસે પહોંચી મહારાજની પાસે રહેવું હોય તો બે વસ્તુ દ્રઢ કરવી પડે, કઈ? આજ્ઞા અને ઉપાસના. આજ્ઞા અને ઉપાસના બે પાંખ છે. પક્ષી ગમે એટલું મજબૂત હોય પણ પાંખ વિના એ લાચાર છે, કાંઈ ન કરી શકે. એમ ભક્તની એક પાંખ ગમે એટલી મજબૂત હોય પણ બીજી પાંખ સદ્ધર જો ન હોય તો એ સદૈવને માટે શાશ્વત સુખને કોઈ દી ભોગવી શકે નહીં. રામાયણનો પ્રસંગ કહું તમને કે વ્યક્તિ પંખીમાં ગમે એટલી તાકાત હોય પણ પાંખ વિના કાંઈ કરી શકે નહીં. જે વખતે લંકા જવું હોય અને 18 પદમાં વાંદર દળ સાગરને કિનારે આવ્યું અને એ વખતે અંગદે એક પછી એકને કીધું કે તમે લંકા જાઓ, તમે લંકા જાઓ. ત્યારે કોઈ કે મેં જઈને તો અડધા સમુદ્ર સુધી પહોંચી શકી, કોઈ કે પોણા સુધી પહોંચી શકી, કોઈ કે અમે સામે જાય પણ પાછા આવી ન હગી. અને એ વખતે જટાયુનો ભાઈ સંપાતી એ દૂર બેઠો બેઠો સાંભળતો હોય, આખી ચર્ચા જ્યારે સાંભળે છે ને ત્યારે સંપાતી ત્યાંથી બહાર આવ્યો છે અને એમ કહે છે, અરે વાંદર દળ, આજ ભગવાન રાઘવનું કામ કરવા જવાનું છે ને તમે ડરપોક બનો છો. હું તો લાચાર છું. અહીંયા બેઠો બેઠો અશોક વાટિકામાં બેઠેલ માં જાનકીને જોઈ શકું છું પણ મારી પાંખો બે બળી ગઈ છે. જે વખતે હું અને જટાયુ બંને હરીફાઈમાં આવ્યા, નક્કી કર્યું કે આપણે સૂર્યને પકડવો છે અને સૂર્યને પકડવા માટે આકાશમાં જ્યારે ઉડ્યા, જટાયુ તો થાકીને પાછો વળી ગયો પણ વઠનો ભર્યો આગળ વધ્યો, શેખ સૂર્ય સુધી પહોંચી ગયો. પણ સૂર્ય નજીક ગયો એમાં એની અગ્નિથી મારી પાંખો વળી ગઈ, એટલે હું લાચાર છું, નહીતર આજ આ ચર્ચા કરવા હું રોકાત નહીં. મારી બંને જો પાંખો હાજી હોત તો અત્યારે હું લંકામાં ગયો હોત અને કેવળમાં જાનકીનો સંદેશ લઈને પાછો આવ્યો એમ નહીં, મેં જાનકીને લઈને તો પાછો હોત પણ રાવણ અને કુંભકર્ણ બેને પકડીને એની જટા પકડી પકડીને આમને સામને ભટકાડીને મારી નાખત, લંકાને પૂરી કરી માં જાનકીને લઈને પાછા આવત, પણ હું લાચાર છું, આજ મારી પાંખ હાજી નથી એટલે લંકા જઈ શકો એમ નથી. આ વસ્તુ શું બતાવી? કે ભક્તએ પાંખો હાજી કરવી પડશે, કઈ? આજ્ઞા અને ઉપાસના. ગોપાળાનંદ સ્વામી વાતોમાં લખ્યું, ઉપાસના ગમે એટલી દ્રઢ હશે પણ આજ્ઞામાં જો ફેરશે તો મહારાજ અક્ષરધામમાં રહેવા દેશે નહીં, મહાપુરુષ બનાવશે એમ લખ્યું. લો, અને બહુ અનુભવી હશે એને ખબર હશે એક મહાપુરુષ એ અક્ષરધામનું એક મુક્ત જ છે. કોણ છે? મુક્ત જ છે. પણ કેવો મુક્ત છે?
રાગ વાળો મુક્ત છે. મહાપુરુષ ને ભગવાન સ્વામિનારાયણની જ ઉપાસના છે, પણ રાગ છે, રાગ એટલે વાસના, રાગ છે, લક્ષરધામમાં રહી શક્યો નહીં અને માયાની સાથે જોડાણો. એમ આપણને પણ ઉપાસના દળ થયા પછી જો રાગ રહી જાહે તો તો મહારાજના ધામમાં રહેવાશે. એ માટે મોટા મોટા સંતો અદભુત આ બ્રહ્માંડમાં આવીને જે મહારાજે લીલા કરી ને એમ સંતો પણ લીલા કરી આપણને ઉપાસના માર્ગ સમજાયો. એકવાર મહારાજ તેરા ગામમાં બિરાજમાન હતા, તેરા ગામમાં ભુજમાં આવ્યું તેરા ગામ, ત્યાં મહારાજે મુક્તાનંદ સ્વામીને પ્રશ્ન કર્યો, સ્વામી તમે અમને કેવા જાણો છો? મુક્તાનંદ સ્વામી આપણને સમજાવવા માટે લીલા કરી. મહારાજને કે મહારાજ જેવા કૃષ્ણ છે એવા જ તમે છો, તમારા કૃષ્ણમાં કાંઈ ફેર નથી. ત્યારે મુક્તાનંદ સ્વામી મહારાજ કહે, સ્વામી તમે કાળા તળાવ જતા રહ્યો, જાઓ ને રવજી ભગતને પૂછજો અમે કેવા છે. એમ કહીને મહારાજે મુક્તાનંદ સ્વામીને સભામાંથી રજા આપી દીધી. મુક્તાનંદ સ્વામી તેરા ગામથી ઉપડ્યા, રસ્તામાં એક સાધુ મળ્યા અને મહારાજના સાધુ જેવા સાધુ. મુક્તાનંદ સ્વામી વિચાર કર્યો કે આ કોણ, લાગે છે મહારાજના સાધુ જેવા સાધુ પણ હું ઓળખતો નથી. એટલે મુક્તાનંદ સ્વામી પૂછ્યું